समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय चाले छे। एमां गाथा 23 24 अने 25 गाथानो अर्थ कर्यो छे अने टीकानो थोड़ो भाग आपणे कर्यो छे। टीका आपणे पहेलेथी लईए अने पछी ज्यांथी आगळ करवानो छे त्यांथी विस्तार समझिए। 21 साथे अनेक प्रकारनी बंधननी उपाधिना अति निकटपणाथी वेगपूर्वक वहता अस्वभाव भावना संयोग वसे जे अप्रतिबुद्ध जीव अनेक प्रकारना वर्णवाला आश्रयनी निकटताथी रंगायेला स्फटिक पाषाण जेवो छे। अत्यंत तिरोभूत ढंकायेला पोताना स्वभाव भावपणाथी जे जेनी समस्त भेद ज्ञान रूप ज्योति अस्त थई गई छे एवो छे अने महा अज्ञानथी जेनु हृदय पोते पोताथी ज विमोहित छे एवो अप्रतिबुद्ध जीव स्व परनो भेद नहीं करीने पेला अस्वभाव भावोने ज पोताना स्वभाव नथी एवा विभावोने ज पोताना करतो उद्गल द्रव्यने आ मारू छे एम अनुभवे छे। अप्रतिबुद्ध जीव आ गाथा अप्रतिबुद्ध जीवने समझावा माटे कहेवामां आवी छे। अप्रतिबुद्ध एटले अज्ञानी मिथ्या दृष्टि जीवने समझावा माटे आचार्य भगवाने करुणा करी अने आ गाथाओ कही छे। ए मिथ्या दृष्टि अज्ञानी अप्रतिबुद्ध जीव એમ માને છે કે જે પૂતગળ રૂપે રહેલું શરીર એમાં એ છે અને એ એનું છે, આ પૂતગળ દ્રવ્ય મારું છે અને હું એના રૂપે છું એવું એ માને છે, પૂતગળને પોતાનું માને છે। અથવા તો એની આસપાસમાં રહેલા જે કોઈ પદાર્થો જે પૂતગળની પર્યાયો છે એટલે કે પૂતગળના સ્કંધની પર્યાયો છે એને પોતાના માને છે, અથવા તો કર્મ નિમિત્તે થતા જે ઉપાધિક ભાવો એને પોતાના માને છે। એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી કર્મનો બંધ છે અને એનો ઉદય આવે છે એટલે એને કારણે જે સંયોગો સર્જાય છે એમાં એને અનેક પ્રકારના ભાવ થાય છે। એક કર્મનો ઉદય આવે છે અને સંયોગો સર્જાય છે માટે અનેક પ્રકારના ભાવ થાય છે એમ કર્મ એને કહી કે કર્મ સંયોગો એને અનેક પ્રકારના ભાવ કરાવતું નથી, પરંતુ એવા સંયોગ આવે છે એ સાથે આ અબુદ્ધ જીવ અજ્ઞાનને કારણે મિથ્યાત્વને કારણે એ જોડાય છે, એ સંયોગો સાથે જોડાય છે એટલે એને અનેક પ્રકારના ભાવો થાય છે। એ બધા ભાવો કેવા છે તો કે એના આત્માના મૂળ શુદ્ધ સ્વભાવથી જુદા છે, વિપરીત છે, એટલે એવા અસ્વભાવ ભાવો સ્વભાવ કરતા જુદા એ અસ્વભાવ ભાવો એના સંયોગને કારણે એનું પોતાનું જે જ્ઞાન છે કે જે સ્વ અને પરને જુદું પાડે એવું જે જ્ઞાન, જે ભેદ જ્ઞાન રૂપ જ્યોતિ છે, એમાં તિરોભૂત થઈ છે એટલે એ ઢંકાઈ ગઈ છે. કારણ કે એવા અનેક પ્રકારના અસ્વભાવ ભાવોના સંયોગને વિશે જ્યારે એ રાચી રહ્યો છે ત્યારે એની નિકટતાથી એવા અનેક ભાવોની નિકટતાને કારણે સ્ફટિકની જેમ જેમ પેલું સ્ફટિક છે એને જેવા રંગના પદાર્થની સમીપમાં રાખવામાં આવે, જેમ કે લાલ રંગના ફૂલની પાસે રાખવામાં આવે તો એવા લાલ રંગનું એ સ્ફટિક દેખાય છે અને પીળા રંગના ફૂલની સમીપ રાખવામાં આવે તો એ સ્ફટિક પીળા રંગનું દેખાય છે, કે લાલ રંગના કપડા ઉપર રાખવામાં આવે તો એ લાલ રંગનું દેખાય, કે લીલા રંગનું કપડું હોય તો લીલા રંગનું દેખાય. એમ જેવો રંગ છે પાસે રહેલા પદાર્થનો, સમીપમાં રહેલા પદાર્થનો, એવો રંગ સ્ફટિકમાં દેખાય છે, એ રીતે આ અપ્રતિબુદ્ધ જીવ, અજ્ઞાની જીવને એ અનેક પ્રકારના એના આત્માથી વિપરીત વિભાવ ભાવો, જે અસ્વભાવ ભાવો, એની નિકટમાં રહેવાને કારણે, એના સંયોગને કારણે એને પોતાનું સ્વરૂપ એવું જણાય છે. જેમ સ્ફટિકનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે એ શુદ્ધ નિર્મળ સ્વરૂપ જણાતું નથી, એવી રીતે આ અપ્રતિબુદ્ધને એ જેવા અનેક પ્રકારના સ્વભાવ, અનેક પ્રકારના અસ્વભાવ ભાવોનો સંયોગ થવાને કારણે એને પોતાનું સ્વરૂપ એવું જણાય છે, એટલે એ પોતે પોતાનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે, એનાથી એ બધા અનેક પ્રકારના ભાવોને કારણે થતું જે વિભાવ ભાવરૂપ પરિણમન એને જુદું પાડી શકતો નથી, એટલે એને ભેદ જ્ઞાન દ્વારા સ્વ અને પરનો નિર્ણય થઈ શકતો નથી, કેમ કે એવા ભાવોએ વર્તતા, સ્વભાવ ભાવથી વિપરીત ભાવોએ વર્તતા એને એ જ્ઞાન જ્યોત અસ્ત થઈ છે. અત્યંત તિરોભૂત પોતાના સ્વભાવ ભાવપણાથી જેની સમસ્ત ભેદ જ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે, એવો એ વર્તી રહ્યો છે. અને મહાઅજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે, એવો અપ્રતિબુદ્ધ જીવ, પોતે કોણ છે, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ જાણ્યા વિના, એનો અનુભવ કર્યા વિના એ ભાન ભૂલ્યો છે, એવો વિમોહિત છે. કોને સ્વ કહેવું અને કોને પર કહેવું એનું ભાન નથી, એવો એ મહાઅજ્ઞાની છે. એ સ્વ પરનો ભેદ નહીં કરીને અસ્વભાવ ભાવોને જ પોતાના કરતો એ ઉદગળને આ મારું છે એમ અનુભવે છે, પરદ્રવ્ય છે એને પોતાનું માને છે. અહીંયા વિભાવ ભાવોને પૂદગળ કહેવામાં આવ્યા છે. પરના લક્ષે થતા બધા જ ભાવો, શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ બધાને રાગ કહેવામાં આવે, અને એવા રાગને કારણે જીવને પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ દ્રષ્ટિગોચર થતું નથી. પોતે ભગવાન આત્મા શુદ્ધ છે, સિદ્ધ સમાન છે એનો ખ્યાલ આવતો નથી, એનો પ્રતિભાસ થતો નથી. પરદ્રવ્ય તરફ લક્ષ્ય કરીને, એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરીને, એના પ્રત્યે રાગ દ્વેષ કરીને એ અનેક પ્રકારના અસ્વાભાવિક ભાવો રૂપે પરિણમે છે, એ અનેક પ્રકારના વિભાવ ભાવો રૂપે પરિણમે છે, અને એવું કરતા તેનું જ્ઞાન છે તે ઢંકાઈ જાય છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે પણ દ્રષ્ટિ એની પોતાના જ્ઞાન સ્વરૂપ સ્વભાવ તરફ થઈ નથી ને, એટલે એ એની ભેદ જ્ઞાનરૂપ જ્યોતિ સમસ્ત પદાર્થોને પોતાથી જુદા પાડે, જગતના બધા પદાર્થોને સ્વથી ભિન્ન કરે એવી ભેદ જ્ઞાનરૂપ જ્યોતિ એની અસ્ત થઈ છે. અને એમ થતાં એ ઉદ્ગળ દ્રવ્યોને, પરભાવોને પોતાના માને છે, પોતે એ રૂપે છે એમ સમજે છે, ઉદ્ગળ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે. જેમ સ્ફટિક પાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેક વર્ણરૂપ પણ દેખાય છે, સ્ફટિકમાં પોતે નિર્મળ છે સ્ફટિક, છતાં પણ એની અંદર એની સમીપમાં જેવા વર્ણ છે, જેવા રંગ છે, એવા રંગની જાય પડતી હોવાને કારણે એનું એ રીતે અનેકપણું દેખાય છે, અનેક વર્ણરૂપપણું દેખાય છે, અનેક રંગ રૂપે એ દેખાય છે. ખરેખર તો સ્ફટિક એ નિર્મળ છે, છતાં પણ એવું દેખાય છે એની વાત કરતા અહીંયા કહે છે કે જેમ સ્ફટિક પાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેક પ્રકારના રંગોની સમીપતાને કારણે અનેક વર્ણરૂપપણું, અનેક રંગરૂપ એ દેખાય છે, સ્ફટિકનો નિજ શ્વેત નિર્મળ ભાવ દેખાતો નથી. સ્ફટિક તો નિર્મળ છે, એને કોઈ રંગ નથી, છતાં પણ એની પાસે રહેલા રંગને કારણે એનો એ નિર્મળ ભાવ તિરોભૂત થાય છે, એ દેખાતો નથી અને એમાં રંગ દેખાય છે. તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધિથી, અપ્રતિબુદ્ધ જીવને, અજ્ઞાની જીવને, મિથ્યાદ્રષ્ટિ જીવને કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે, દેખાતો નથી. કર્મની ઉપાધિથી એટલે પૂર્વે કરેલા વિભાવ ભાવો, પૂર્વે કરેલા રાગ દ્વેષના ભાવોને કારણે એને જે આશ્રવ અને પછી ભાવબંધ અને એના નિમિત્તે થયેલા દ્રવ્ય કર્મના બંધો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જે સંયોગો સર્જાય છે એ સંયોગો સાથે એ પોતે એકરૂપ થાય છે, એ સંયોગો સાથે એ જોડાય છે, એ સંયોગોમાં એ રાચી રહે છે, એ સંયોગોને પોતાના માને છે. એવું થતાં ખરેખર તો કર્મની ઉપાધિ એટલે કે કર્મ કંઈ કરે છે એમ નહીં, પણ એ પોતે જોડાઈ રહે છે એવું થયું છે, એટલે એનો આત્માનો જ્ઞાન સ્વભાવ છે એ એને અનુભવમાં આવતો નથી, એ એને દેખાતો નથી. કર્મ કંઈ કરે છે એમ નથી, કર્મને કારણે કંઈ એમાં કંઈ ફેર થઈ જાય છે એમ નથી. સ્ફટિકમાં જે જાય દેખાય છે એ એની સમીપમાં રહેલા એ લાલ ફૂલની જાય દેખાય છે એટલે લાલ દેખાય છે. ત્યાં એ સ્ફટિકની નિર્મળતાને કારણે, સ્ફટિકનો એવો સ્વભાવ છે, શુદ્ધ નિર્મળ સ્વભાવ છે, એટલે એમાં એવી જાય પડે છે. જો સ્ફટિકની જગ્યાએ લાકડાનો ટુકડો રાખીએ તો એમાં કંઈ એવી જાય લાલ લીલી પડતી નથી, એટલે ત્યાં પણ ખરેખર તો સ્ફટિકનો એવો શુદ્ધ નિર્મળ સ્વભાવ છે અને એમાં નજીકમાં રહેલ લાલ લીલા પદાર્થોની જાય પડે છે. અહીંયા કંઈ કર્મને કારણે એ આત્માનો જ્ઞાન સ્વભાવ છે કે અજ્ઞાનરૂપ થઈ ગયો છે એમ નથી. એનો જ્ઞાન સ્વભાવ તો ત્રિકાળ જ્ઞાન સ્વભાવ જ છે, ત્રણેય કાળ એ જ્ઞાયક જ છે, પણ એ પોતે પ્રમાદરૂપ થઈને પ્રવર્તે છે, માટે પોતે પ્રમાદી થયો છે, પોતે પુરુષાર્થ કરતો નથી અને પોતે જ એ વિભાવ ભાવ કરે છે, રાગ દ્વેષના ભાવ કરે છે, ઈષ્ટ અનિષ્ટ પણ માને છે અને એ પદાર્થો સાથે જોડાય છે, માટે એને પોતાનું જ્ઞાન છે એ ઢંકાઈ ગયું છે. જ્ઞાન ઢાંકનારું કોઈ કર્મ નથી. નાનાવરણીયને કારણે એ જ્ઞાન ઢંકાઈ જાય એમ જે કહેવું છે એ તો વ્યવહારનયનું કથન છે. ખરેખર તો એ વખતે એની દશા એવી એણે પોતે જ કરી છે એટલે એ થઈ છે. દ્રવ્ય કર્મ જે છે એ ભાવકર્મના નિમિત્તે એવા કારમણે રજકાણું ભેગા થતા બંધાય છે એટલે એનો પ્રમાદ છે. અને જ્યારે એ કર્મ ઉદયમાં આવે છે ત્યારે પણ એ પોતે જાગૃતિ રાખીને પોતાના સ્વભાવ ભાવ તરફ દ્રષ્ટિ નહીં કરતા એવા એ સંયોગો તરફ દોડી જાય છે. એ સંયોગોમાં એ મારાપણું કરે છે, સંયોગોમાં એને ગમવું થાય છે, સંયોગોમાં એને રાગ કે દ્વેષ થાય છે, ઇષ્ટ લાગે છે, અનિષ્ટ લાગે છે. એટલે એ બધો દોષ એનો પોતાનો છે, એમાં કોઈ એને એના જ્ઞાનને આચ્છાદિત કરે એમ નથી. પોતાની નબળાઈને કારણે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પોતાના પ્રમાદને કારણે એ એવો થાય છે. કેમ કે એ અપ્રતિબુદ્ધ છે, એ અજ્ઞાની છે, અને અજ્ઞાની છે અને પાછો પ્રમાદી થયો છે એટલે એને એમ થતા નવા કર્મ બંધાય છે અને એના ભવના પરિભ્રમણો થાય છે. અનાદિનો આ જીવ આમ જ કરી રહ્યો છે, અનાદિથી આ જ ચક્ર ચાલ્યું આવે છે. નવા કર્મ બાંધે છે, ફરી પાછા એ ઉદયમાં આવે છે, પાછો એની સાથે જોડાય છે, ફરી નવા એવા ભાવ વિભાવ ભાવ કરે છે, રાગદ્વેષ કરે છે, ફરી બીજા નવા કર્મ બાંધે છે. એટલે એ ચક્રમાંથી એ બહાર નીકળતો જ નથી. અનાદિનો એમ જ ફર્યા કરે છે, એને અનંત ભવ કર્યા, અનંત પર્યાયો કરી, પણ એને પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કર્યો નહીં. અને વિચાર કર્યો તો એને પ્રાપ્ત કરવા માટેનો સાચો પુરુષાર્થ કર્યો નહીં. નબળાઈ એની પોતાની છે, કર્મને દોષ દે છે પણ કર્મ કંઈ કરતા નથી, જડ કર્મો તો જાણતા પણ નથી. જાણવા વાળો તો એ પોતે છે, જાગૃત થવું હોય તો એ પોતે થઈ શકે, પુરુષાર્થ કરવો હોય તો એ પોતે કરી શકે, એમાં બીજાને દોષ દેવાનો કોઈ અર્થ નથી. એ તો બધા નિમિત્ત કારણો છે. પોતે જાગૃત થાય, આવી પડેલા એ સંયોગો સાથે એ જોડાય નહીં, પોતે પોતાના સ્વરૂપ તરફ લક્ષ કરે, પોતે જ્ઞાન સ્વભાવી છે, એનો જ્ઞાન દર્શનનો ઉપયોગ બહારમાં ફરે છે એને અટકાવી, એને ગુલાટ ખવડાવી અને સ્વરૂપ તરફ વાળે તો એને જ્ઞાન થયા વગર રહે જ નહીં. પણ એ કરતો નથી એટલે અહીંયા અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું કે એ કર્મોની ઉપાધિને કારણે. કર્મોની ઉપાધિ તો નિમિત્ત કારણ છે. કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે, દેખાતો નથી, તેથી પુદ્ગળ દ્રવ્યને પોતાનું માને છે. એવા અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે કે રે દુરાત્મન, આત્માનો ઘાત કરનાર, જેમ પરમ અવિવેકથી ખાનારા અસ્થિ આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે, એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ છોડ. હવે અહીંયા એવા અજ્ઞાની અપ્રતિબુદ્ધને સમજાવવામાં આવે છે કે હે દુરાત્મા, હે દુષ્ટાત્મા. કેમ દુષ્ટ કહ્યો, કેમ દુરાત્મા કહ્યો? કે એ આત્માનો ઘાત કરી રહ્યો છે, પોતાના આત્માના સ્વભાવ ભાવનો એ ઘાત કરી રહ્યો છે. એટલે એવો આત્માનો ઘાત કરનાર, આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરનાર છે એટલે એને દુરાત્મા કહ્યો છે. કે તું હવે સમજ, તું અનાદિથી વિભાવ ભાવે પરિણમ્યો છે અને વિભાવ ભાવે પરિણમતા તારા સ્વભાવ ભાવનો એમાં ઘાત થાય છે, સ્વભાવ ભાવનું મરણ થાય છે. એટલે તું હવે સમજ. અને એને ઉદાહરણ આપીને સમજાવે છે કે તું પશુની જેમ વર્તી રહ્યો છે તો હવે એવા પશુપણાને છોડ. જેમ આ પશુઓ હાથી આદિ એ એને આપવામાં આવતા સારા આહારની સાથે ઘાસને પણ સાથે ખાય છે, એવો એમનો સ્વભાવ છે. તો એવો સ્વભાવ તું છોડ, એટલે કે તને પ્રાપ્ત થયેલ તારું સ્વરૂપ એની સાથે તું વિભાવભાવને જોડીને વિભાવભાવે પરિણમે છે. તને જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે, જ્ઞાન સ્વરૂપ તું ભગવાન આત્મા છો, એના તરફ લક્ષ્ય નહીં કરતા તારું જ્ઞાન, તારું લક્ષ્ય, તારા જ્ઞાનની પર્યાય પરને જાણવા તરફ વળી છે, એટલે એવા સ્વભાવને તું છોડ, એવા સ્વભાવને તું છોડ. તું પશુઓની જેમ અવિવેક નહીં કર. પશુઓને તો એવો વિવેક નથી, એને જુદું નથી પાડી શકતા, પણ તું તો જ્ઞાન સ્વભાવી છો અને તું તો જુદું પાડી શકે એવો છો કે આ પરદ્રવ્ય છે તે મારું નહીં અને સ્વદ્રવ્ય છે તે મારું હોય, એવો તું વિવેક કરી શકે એવો છો. છતાંય તું પરનું લક્ષ કરીને તારા જ્ઞાન દર્શનના ઉપયોગને સમયે સમયે એક પરદ્રવ્યથી બીજા પરદ્રવ્ય તરફ લઈ જાય છે અને એમ તારા ઉપયોગને ભમાવી રહ્યો છે, તો ત્યાંથી એ ઉપયોગને પલટાવીને ધ્રુવ આત્મા તરફ લઈ જા. એ વાત એને જણાવવી છે. એટલે એમ કહે છે કે જેણે સમસ્ત સંદેહ, વિપર્ય, અનધ્યવસાય દૂર કરી દીધા છે અને જે વિશ્વને, સમસ્ત વસ્તુઓને પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે, એવા સર્વજ્ઞ જ્ઞાનથી, જો સર્વજ્ઞપણા માટે જે વિશેષણો મૂકવામાં આવ્યા છે એનો વિચાર કરીએ તો કે જેણે સમસ્ત સંદેહ, કોઈ પણ પ્રકારની શંકા હવે રહી ન હોય, એવા જે શંકાઓ છે એ અજ્ઞાનને કારણે હોય, એટલે હવે કોઈ શંકાઓ જેને રહી નથી એવા એ જ્ઞાન સ્વભાવની વાત કરી છે કે સમસ્ત સંદેહ જેનો નાશ થયો છે, એ જ્ઞાન એ શંકાઓને નાશ કરનારું છે. વિપર્ય એટલે વિપરીત ભાવો, વિરુદ્ધ ભાવો, અસત્ય ભાવો, જે જ્યાં જેમ નથી ત્યાં તેમ દર્શાવનારા ભાવો, એ બધું વિપર્ય. અને અનધ્યવસાય એટલે જે પોતે પોતાના સ્વરૂપ રૂપે પરિણમન કરવું જોઈએ એવો વ્યવસાયને બદલે વિપરીત વ્યવસાય, વિપરીતપણે પરિણમન, એવા વિપરીતપણે માન્યતા, અધ્યવસાયમાં એ માન્યતા રહેલી છે એટલે એવું પરિણમન કરે છે. એટલે એ બધાને દૂર કરી દીધા છે અને જે વિશ્વને, સમસ્ત વસ્તુઓને, જગત આખાના બધા જ પદાર્થોને, બધા જ દ્રવ્યોને પ્રકાશવાને, એટલે કે એને પ્રસિદ્ધ કરવાને, એને જાણવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ જ્ઞાનથી સ્ફુટ પ્રગટ કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પૂદગલ રૂપ થઈ ગયું, કે જેથી તું આ પૂદગલ દ્રવ્ય મારું છે એમ અનુભવે છે. જ્ઞાન સ્વભાવની વાત કરી કે આવો જ્ઞાન સ્વભાવ છે જે જગત આખાને જાણે છે, જગતના પદાર્થો બધાને જાણવાવાળો સ્વભાવ છે, એ સર્વજ્ઞ સ્વભાવ છે. એ સર્વજ્ઞ સ્વભાવ એ શક્તિ અપેક્ષાએ દરેક જીવમાં રહ્યો છે, એની વ્યક્તતા કરવાની બાકી છે. સિદ્ધ સમાન સ્વરૂપ છે અને એવો જ સર્વજ્ઞ સ્વભાવ છે. એવું સર્વજ્ઞપણું જીવનું અનાદિનું છે અને એવું સર્વજ્ઞપણું કે જે જગતના બધા જ પદાર્થોને જાણવામાં સમર્થ છે અને જેના જાણવાથી બધા જ પ્રકારના શંકા, ભય, વિપરીત અભિપ્રાયો, વિપરીત માન્યતાઓનો નાશ થાય છે, એટલે કે સમ્યક જ્ઞાન થાય છે અને આગળ વધતા કેવળ જ્ઞાનમાં પરિણમે છે. એવું કેવળ જ્ઞાનપણું, એવું સર્વજ્ઞપણું એનો સ્વભાવ છે, એટલે જીવનો એ સ્વભાવ છે. સર્વજ્ઞપણું એ જીવનો સ્વભાવ છે. એવું જે પ્રગટ કરે છે એને એવું સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. જે પ્રમાદ કરીને બેસી રહે છે એને એ શક્તિ અપેક્ષાએ પડેલું સર્વજ્ઞપણું પ્રગટ થતું નથી. પણ એનો સ્વભાવ એ જ્ઞાન સ્વભાવ છે, અને જો પુરુષાર્થ કરે તો તરત જ એ સર્વજ્ઞપણાનો કેવળ જ્ઞાનનો અંશ એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય જ છે. એટલે એની વાત કરતા કહે છે કે એવા સર્વજ્ઞ જ્ઞાનથી પ્રગટ કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવદ્રવ્ય છે, હંમેશા એટલે એ જ્ઞાન કરવાના સ્વભાવરૂપ જ જીવદ્રવ્ય રહ્યું છે અને શક્તિ અપેક્ષાએ એને સર્વજ્ઞપણું પડ્યું છે. એવો જ્ઞાન સ્વભાવ જેનો છે એવું જીવદ્રવ્ય જે ચેતન છે એ ભૂતગળ દ્રવ્ય રૂપે કેવી રીતે થઈ જાય કે જેથી કરીને તું એને એમ કહી દે કે આ ભૂતગળ દ્રવ્ય મારું છે. કેમ કે ભૂતગળ છે એ તો જળ છે અને જીવદ્રવ્ય છે એ તો ચેતન છે. એ તો દરેક સમયે જ્ઞાન સ્વભાવી છે એટલે જ્ઞાન કરે છે, એનું લક્ષણ ઉપયોગ છે, અને એ ઉપયોગ જેનું જ્ઞાન કરે છે એના તરફ જાય છે, એવા ઉપયોગ સ્વભાવરૂપ જીવદ્રવ્ય છે. એ પરનું જ્ઞાન કરે છે તો એનો ઉપયોગ પર તરફ જાય છે, સ્વનું જ્ઞાન કરે છે તો એનો ઉપયોગ સ્વ તરફ જાય છે, પણ એનું ચૈતન્ય પણ જતું નથી. એ સ્વનું જ્ઞાન કરતો હોય કે પરનું જ્ઞાન કરતો હોય, દરેક સમયે એ ચેતન છે, જ્ઞાન સ્વભાવિત છે. જ્યારે એ સ્વનું જ્ઞાન કરે છે એમાં પછી આગળ વધતા સ્થિરતા કરે છે તો એનું સર્વજ્ઞપણું પ્રદર્શિત થાય છે, એ પર્યાયમાં પ્રગટ થાય છે. પણ એવું નથી થયું ત્યારે પણ એ તો જ્ઞાન સ્વભાવી છે અને એનો ઉપયોગ એ જ્ઞાન કરવામાં જ રોકાયો છે. એવો ચેતન એ જળ રૂપે કેવી રીતે થઈ જાય? એટલે પૂછે છે કે એવું જીવદ્રવ્ય કેવી રીતે પૂતગળ દ્રવ્ય રૂપ થઈ ગયું કે જેથી તું આ પૂતગળ દ્રવ્ય મારું છે એમ અનુભવે છે? આ વિભાવ ભાવો, આ રાગ, આ પરદ્રવ્યો એ બધાને તું મારા છે એમ જ્યારે જાણે છે, એમ અનુભવે છે, એમ એમાં રૂચિ કરે છે, એમ એના તરફ પ્રીતિ કરે છે, તો અહીંયા આચાર્ય ભગવાન પૂછે છે કે એ તો બધા જળ છે, એ જ્ઞાન સ્વભાવી નથી, અને તું તો ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છો, ચેતન છો, દરેક સમયે સમયે જ્ઞાન કરવા વાળો છે, તો પછી એવો જ્ઞાન કરવા વાળો સ્વભાવ તારો એ જળ કઈ રીતે થઈ ગયો કે જેથી કરીને તું એ જળને પોતાનું અનુભવે, પોતા રૂપે અનુભવે? આમ પ્રશ્ન કરી અને આચાર્ય ભગવાન એને જળ અને ચેતનનો ભેદ દર્શાવે છે અને કહે છે કે તું ચેતન છો અને તું જ્યાં દ્રષ્ટિ કરીને રહ્યો છો, જ્યાં મારાપણું કરીને રહ્યો છો, એ બધું પૂતગળ દ્રવ્ય જળ છે, અચેતન છે, એ તો જ્ઞાન કરવા માટે સમર્થ નથી. જ્યારે તું તો જ્ઞાન કરવા માટે સમર્થ છો, તારામાં સર્વજ્ઞપણું ભર્યું છે, તારો જ્ઞાન સ્વભાવ પરિપૂર્ણ છે, ક્યાંય અધુરાશ નથી, તો પછી તું કેમ એમ અનુભવે છે? એમ પ્રશ્ન કર્યો. અને પ્રશ્ન કરીને સમજાવવું એ છે, આ બુદ્ધને એવું સમજાવવું છે કે તું ચેતન સ્વભાવી ભગવાન આત્મા છો, ત્રિકાળ તું જ્ઞાયક જ છો, અને જ્ઞાયક છો તો પછી તું જળ હોઈ શકે નહીં. આગળ કહે છે કે કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પૂતગળ દ્રવ્ય રૂપ થાય અને પૂતગળ દ્રવ્ય જીવદ્રવ્ય રૂપ થાય તો શું થાય? જીવદ્રવ્ય પૂતગળ દ્રવ્ય રૂપ થાય અને પૂતગળ દ્રવ્ય રૂપ જીવ થાય તો શું થાય? એટલે એની વાત એકબીજા ઉદાહરણ દ્વારા કરી અને સમજાવે છે કે એવું થતું નથી પણ થાય તો પછી કહે છે કે મીઠાનું પાણી, મીઠાનું પાણી એટલે પાણીમાં મીઠું નાખ્યું છે એમ કહીએ, અથવા તો બીજી રીતે કહીએ તો કે દરિયાનું પાણી છે કે જેમાં મીઠું રહેલું છે, એ મીઠાનું પાણી જેમાંથી મીઠું પ્રાપ્ત કરી શકાય, મીઠું જે પાણીમાં ઓગળેલું હોય એમાંથી મીઠું પ્રાપ્ત થાય, એવું મીઠાનું પાણી, નમકનું પાણી, એવા અનુભવની જેમ મારું આ પૂતગળ દ્રવ્ય એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે. મીઠાના પાણીને પહેલા સમજી લઈએ એટલે પછી આ વાત સમજાય. એ દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે કે જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ મીઠું પાણીરૂપ થતું દેખાય છે, અને દ્રવ્યત્વ પ્રવાહીપણું જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે. પાણીમાં એ દ્રવ્યત્વ ગુણને કારણે પ્રવાહીપણું છે, અને જે મીઠું લવણ જે છે એ લવણમાં ખારાશ છે એ પાણીરૂપ થતું દેખાય છે. પાણીમાં ઓગળે છે એટલે પાણીરૂપ થતું દેખાય છે, અને પાણી છે એ ખારાશને કારણે એ ખારું થતું દેખાય છે એટલે લવણરૂપ થતું દેખાય છે. કારણ કે ખારાપણું અને દ્રવ્યપણાને સાથે રહેવામાં અવિરોધ છે, એટલે ખારાશ જે છે લવણની એને અને પાણીને પ્રવાહીપણાને સાથે રહેવામાં કોઈ વિરોધ આવતો નથી, એટલે એમાં કોઈ બાધા આવતી નથી. એટલે મીઠાનું પાણી એ વાત તો સંભવી શકે છે, મીઠાનું પાણી એમ તો સંભવી શકે છે એ હોય, એટલે એવું અનુભવમાં આવે છે, એવું અનુભવમાં આવે છે. પણ જીવ પૂદગળ રૂપ થાય અને પૂદગળ જીવ દ્રવ્ય રૂપ થાય એવું આ મીઠાના પાણીની જેમ થાય તો જ એ સંભવે. જેમ મીઠું પાણીમાં દ્રવે છે ઓગળે છે એમ, અને પછી પાણી છે તે ખારાશ રૂપ થાય છે, એવું જો થતું હોય તો પછી જીવ દ્રવ્ય છે તે પૂદગળ રૂપ થાય અને પૂદગળ દ્રવ્ય જીવ રૂપ થાય. પણ એમ તો બનતું નથી. એટલે કહ્યું કે જીવ દ્રવ્ય પૂદગળ દ્રવ્ય રૂપ થાય અને પૂદગળ દ્રવ્ય જીવરૂપ જીવ દ્રવ્ય રૂપ થાય તો જ મીઠાનું પાણી એવા અનુભવની જેમ મારું આ પૂદગળ દ્રવ્ય એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે. પણ એમ તો કોઈ રીતે બનતું નથી. એ દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે કે જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે, અને દ્રવ્ય તો પ્રવાહીપણું જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે. કારણ કે ખારાપણું અને દ્રવ્યપણાને સાથે રહેવામાં અવિરોધ છે, અર્થાત તેમાં કોઈ બાધા નથી. તેવી રીતે નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય ચેતન છે એટલે એને જ્ઞાન દર્શન છે, અને જ્ઞાન દર્શનના ઉપયોગ છે એટલે કહે છે કે તેવી રીતે હંમેશા જેને ઉપયોગ છે, ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય જ્ઞાન દર્શન એના ગુણ છે, મુખ્ય ગુણ છે, અને જ્ઞાન દર્શન છે એટલે ચેતના છે, એવા ચેતના લક્ષણવાળું અથવા તો બીજી રીતે કહીએ તો કે જ્ઞાન અને દર્શનના ઉપયોગવાળું એટલે નિત્ય હંમેશા ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય પૂદગળ દ્રવ્ય થતું જોવામાં આવતું નથી. એ પૂદગળ થઈ જાય બની જાય એવું દેખાતું નથી, કેમ કે એનો નિત્ય ચેતન સ્વભાવ છે એ જળ રૂપે થઈ જતો નથી, અને નિત્ય અનુપયોગ જળ લક્ષણવાળું પેલાને ઉપયોગ છે અને આને અનુપયોગ છે. પેલાને નિત્ય ઉપયોગ છે જીવદ્રવ્યને, જળને નિત્ય અનુપયોગ છે, એને ઉપયોગ લક્ષણ છે જ નહીં. એવા લક્ષણવાળું પૂદગળ દ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી. જેને ચેતના છે એવું જીવદ્રવ્ય જે જળ છે એવું પૂદગળ રૂપે પરિણમતું દેખાતું નથી, અથવા તો જે જળ જ્ઞાન ન કરે એવા સ્વભાવવાળું જેને ઉપયોગ નથી એવા લક્ષણવાળું જળ દ્રવ્ય કે જેને ઉપયોગ છે એવા ચેતન જીવ રૂપે થતું જોવામાં આવતું નથી. કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે. પ્રકાશ હોય તો અંધકાર ન હોય, ને અંધકાર હોય તો પ્રકાશ ન હોય. પ્રકાશ અને અંધકાર બંને સાથે રહી શકે નહીં. પ્રકાશ આવતા અંધકાર ચાલ્યો જાય છે, એટલે પ્રકાશ અને અંધકાર બંને સાથે ન હોય એવી રીતે ઉપયોગ અને અનુપયોગ સાથે હોઈ શકે નહીં. ઉપયોગ એ જીવનું લક્ષણ છે, અનુપયોગ એ જળનું લક્ષણ છે. એટલે ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે, તેથી જળ અને ચેતન કદી પણ એક થઈ શકે નહીં. જળ અને ચેતન કદી પણ ક્યારેય એક રૂપ થઈ શકે નહીં. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા. સર્વ પ્રકારે પ્રસન્ન થા એટલે કે તું કર્મજનિક ઉપાધિઓથી મુક્ત થઈને તારા જ્ઞાન સ્વભાવ ભાવનો અનુભવ કર, એની શ્રદ્ધા કર, અને એમ કરતા બધા જ વિભાવ ભાવોથી વિરક્ત થઈને તું તારા સ્વરૂપમાં જ્ઞાન આનંદનો અનુભવ કરી શકીશ. એટલે કહે છે કે તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જવળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ આ મારું છે એમ અનુભવ. એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ભાવાર્થમાં આગળ સ્પષ્ટતા કરતા કહે છે કે આ અજ્ઞાની જીવ ઉદ્ગળ દ્રવ્યને પોતાનું માને છે, તેને ઉપદેશ કરી સાવધાન કર્યો છે કે જળ અને ચેતન દ્રવ્ય એ બંને સર્વથા જુદા છે, કદાચિત કોઈ પણ રીતે એકરૂપ નથી થતા એમ સર્વજ્ઞે દીઠું છે. માટે હે અજ્ઞાની, તું પરદ્રવ્યને એકપણે માનવું છોડી દે, વૃથા માન્યતાથી બસ થાવ. ખોટી માન્યતાથી હવે બસ થા. ઉદ્ગળ દ્રવ્ય તારું હોઈ શકે જ નહીં. ઉદ્ગળ જળ છે, જળના ગુણો જુદા. ચેતન દ્રવ્ય તારું છે, તું ચેતન છો, અને ચેતનના લક્ષણો જળથી તદ્દન ભિન્ન છે. ચેતના સ્વભાવ એ જ્ઞાન સ્વભાવ છે, એનું લક્ષણ ઉપયોગ છે, અને એવો ઉપયોગ સ્વભાવ તારો છે. તું સમય સમય જ્ઞાન કરવા વાળો છે, તારા જ્ઞાનની પર્યાયમાં તું જળનું જ્ઞાન કરવા વાળો છે, પણ એ જળરૂપે પરિણમવા વાળો નથી. જળ ચેતન થાય નહીં, તારી એ અજ્ઞાનરૂપ માન્યતાને તું છોડીને તારા સ્વરૂપમાં જે જ્ઞાન આનંદ સુખ ને શાંતિ ભર્યા છે એનો તું અનુભવ કર. એ બે વસ્તુ જુદી છે, તદ્દન ભિન્ન છે, એવું તું ભેદ જ્ઞાન કર. તને એવું ભેદ જ્ઞાન નથી થતું, એનું કારણ એ છે કે તારી દ્રષ્ટિમાં તારો આત્મા આવ્યો નથી. તારી દ્રષ્ટિ તારા આત્મા તરફ, તારા નિજ સ્વરૂપ તરફ ગઈ નથી, માટે તને એવું સ્વ અને પરનું ભેદ જ્ઞાન થતું નથી, અને તારો જ્ઞાન સ્વભાવ તને દ્રષ્ટિમાં આવતો નથી. કેવળ જ્ઞાનનો અંશ તને પ્રગટ થતો નથી, સમ્યક દર્શન થતું નથી. તું સમયે સમયે જ્ઞાન તો કરે જ છે, પણ પરના લક્ષ્ય પરનું જ્ઞાન કરવામાં તું રોકાયો છે, અને ત્યાં તેનું જ્ઞાન કરતા તું એવા ભાવે થાય છે કે એ સારું છે, એ નરસું છે, એ ઉપયોગી છે, એ બિનઉપયોગી છે, એ ગમે છે, એ નથી ગમતું, એ ઇષ્ટ છે, એ અનિષ્ટ છે, અને એમ કરતા તારો ઉપયોગ બહારમાં ને બહારમાં ભટક્યા કરે છે. અનેક પ્રકારના ભાવોમાં તું રાચી રહ્યો છે, એટલે તારો સ્વભાવ ભાવ તારો ઢંકાઈ ગયો છે, તારું જ્ઞાન ઢંકાઈ ગયું છે, ભેદ જ્ઞાન કરવાની તારી શક્તિ તિરોભૂત થઈ છે, અને તું તારા સ્વભાવનો તારા જ્ઞાનનો અનુભવ કરી શકતો નથી. તું થોડો પુરુષાર્થ કરે, તું સાચી માન્યતાને જાણે, સમજે, વિચારે અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરે તો તને એવો જ અનુભવ થશે. તારા સ્વરૂપનો અનુભવ થતાં, તને જ્ઞાન પ્રગટ થતાં, પરના લક્ષ્ય થતાં વિભાવ ભાવો બધા અટકી જશે. પર સંબંધીમાં તારી માન્યતાઓ બદલાઈ જશે. પરને તું તારું માને છે, પર ભાવોને તારા માને છે, પર દ્રવ્યને તારું માને છે, પર દ્રવ્ય રૂપે તું તારું અસ્તિત્વ સમજે છે, પર ભાવ રૂપે તારું અસ્તિત્વ સમજે છે, એ બધી ઊંધી માન્યતાઓ ચાલી જશે. એટલે તું હવે તારા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કર. તારું સ્વરૂપ એ બધા જ પૂતગળથી, એ બધા જ વિભાવ ભાવોથી, વિકારી ભાવોથી તદ્દન ભિન્ન છે, અને એ તારું સ્વરૂપ શાશ્વત છે એ પૂતગળ દ્રવ્યને લક્ષ્ય થતા ભાવો, વિકારી ભાવો, અનેક પ્રકારના ભાવો અને એના લક્ષ્ય જે પ્રકારે પરિણમન થઈ રહ્યું છે એ બધું ક્ષણિક છે. એ ક્ષણિક એટલે એ બધું પર્યાય રૂપે છે, અને એ પર્યાય તરફની દ્રષ્ટિ છોડી અને તું તારું જે ત્રિકાળ એક રૂપ રહેવાવાળું દ્રવ્ય છે એના તરફ દ્રષ્ટિ કરી અને તું જ્ઞાન અને આનંદનો અનુભવ કર. આ રીતે અહીંયા આચાર્ય ભગવાને ઉપદેશ આપ્યો છે. અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની, મિથ્યાત્વ સહિત છે એવા જીવને અહીંયા સમજ આપી છે. હવે આ ગાથા 23, 24 અને 25 એ ગાથા ખૂબ મહત્વની છે, અને ગુરુદેવે એમાં રાગની વાત લઈ અને ખૂબ સમજ આપી છે. જે પરદ્રવ્ય કહ્યું છે એમાં એને રાગ કહ્યો છે, અને એવા રાગના ભાવને કારણે આ જીવ અનાદિનો સંસારમાં ભટકે છે એ વાતની મુખ્યતાથી ઘણી વાત કરવામાં આવી છે. તો આપણે પ્રવચન રત્નાકરમાંથી ગુરુદેવે જે વાત કરી છે એ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ બીજો, પાના નંબર 80. પ્રવચન રત્નાકર ભાગ બીજો, પાના નંબર 80. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 92. એમાં અહીંયા ગાથા 23, 24, 25 ટીકા ઉપરનું પ્રવચન, એમાં ત્રીજો પેરેગ્રાફ એમાં કહે છે કે સ્ફટિક અને ફૂલના સંયોગનું દ્રષ્ટાંત હવે જીવ અને કર્મમાં ઉતારે છે. ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જે જ્ઞાન આનંદ ઉપયોગ સ્વરૂપ સ્વભાવ ભાવે છે તેને જીવ કહીએ. જો જીવની વ્યાખ્યા ગુરુદેવે કરી કે જે જ્ઞાન આનંદ ઉપયોગ સ્વરૂપ સ્વભાવ ભાવે છે તેને જીવ કહીએ. પરંતુ અનાદિથી અનેક પ્રકારના એટલે કે 8 પ્રકારના કર્મના બંધની ઉપાધિની અતિ નિકટપણાને લઈને વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવોના સંયોગ વશે ચૈતન્યના ઉપયોગરૂપ જ્ઞાન આનંદ આદિ સ્વભાવ ભાવો તિરોભૂત ઢંકાઈ ગયા છે. ઢંકાઈ જવાનું કારણ એ છે કે કર્મબંધની ઉપાધિનું નિમિત્ત, અને એ નિમિત્ત પામીને આ જીવ પોતે પ્રમાદી થાય છે, એટલે એના ચૈતન્યના ઉપયોગરૂપ જ્ઞાન આનંદ આદિ સ્વભાવ ભાવો જે છે એ તિરોભૂત થઈ ગયા છે, એ ઢંકાઈ ગયા છે, અને એનું પરિણમન અસ્વભાવ ભાવે થઈ રહ્યું છે. અસ્વભાવ ભાવનો સંયોગ, અસ્વભાવ ભાવનો સંયોગ થતાં એ સ્વભાવ ભાવ છે એ તિરોભૂત થાય છે. અસ્વભાવ ભાવે પરિણમતા સ્વભાવ ભાવનું મરણ થાય છે. અસ્વભાવ ભાવ કહો કે વિભાવ ભાવ કહો, એવા ભાવ થતાં પોતાનો શુદ્ધ ભાવ છે તે નાશ પામે છે. એટલે એવા કૃપાળુ દેવે પણ જેમ કહ્યું છે એ પ્રમાણે એ ભાવ મરણ કરી રહ્યો છે. પોતાનો શુદ્ધ ભાવ છે એનું મરણ થાય છે, અને વિપરીત ભાવ વિભાવ ભાવે એ રહ્યો છે. ગુરુદેવ આગળ કહે છે કે પોતે સંયોગ નિમિત્તને કર્મ ઉદયને વશ થતા, જો નિમિત્ત છે સંયોગ નિમિત્તને કર્મના ઉદયો જે છે એને નિમિત્ત કારણ કહ્યું છે. એ ખરેખર કંઈ જીવમાં કરે છે એમ નથી, એ કંઈ વિભાવ ઉત્પન્ન કરનારું નથી. ગમે તેવા કર્મના ઉદય આવે તો એથી કરીને જીવમાં કંઈ વિભાવ આવે, વિભાવ થાય, નવા કર્મનો બંધ પડે એમ નથી. એ સંયોગ છે, કર્મનો ઉદય એ સંયોગ છે, અને એ સંયોગને નિમિત્ત કહેવામાં આવે. ક્યારે નિમિત્ત કહેવામાં આવે કે જ્યારે એ સંયોગો સાથે જીવ જોડાય અને પોતે શુભાશુભ ભાવે, રાગ દ્વેષના ભાવે પરિણમે, ત્યારે એ કર્મના ઉદો રૂપ જે સંયોગ છે એને નિમિત્ત કહેવામાં આવે. પણ જો મુનિ છે એ ગમે તેવા સંયોગો આવે છે તો એ સંયોગો સાથે જોડાતા નથી. કર્મનો ઉદય આવે છે અને કર્મના ઉદય રૂપ જે સંયોગ છે એ સંયોગ સાથે જોડાતા નથી, તો એમને માટે એ નિમિત્ત બનતા નથી. એમને પણ એવા કર્મના ઉદય આવે છે, પણ એ કર્મના ઉદયને વશ થઈ અને એ શુભાશુભ ભાવે જો પરિણમતા નથી અને પોતે પોતાના આત્મામાં નિર્વિકલ્પ ધ્યાનમાં જ રહે છે, તો એમને માટે એ કર્મના ઉદયો જે સંયોગો આવ્યા એ નિમિત્ત બનતા નથી. નિમિત્ત તો ત્યારે જ બને કે જ્યારે એના તરફ લક્ષ કરી અને જીવ વિભાવ ભાવે પરિણમે, શુભાશુભ ભાવે પરિણમે, તો જ એને નિમિત્ત કહેવાય. નિમિત્ત ત્યાં સુધી કહેવાય જ નહીં જ્યાં સુધી કાર્ય ન થાય ત્યાં સુધી નિમિત્ત છે. નિમિત્ત જ્યારે કહીએ ત્યારે ઉપાદાન હોય ને, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ, અને જે કાર્ય થાય તો નિમિત્ત કહેવાય. કાર્ય થતું જ નથી તો નિમિત્ત ક્યાંથી કહેવાય? મુનિને તો એવા શુભાશુભ ભાવ થતા નથી, પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે, તેમને તો એ નિમિત્ત બનતું નથી. નિમિત્ત કોને બને છે? આ અજ્ઞાની છે એને એ નિમિત્ત બને છે. કર્મનો ઉદય આવ્યો, સંયોગો આવ્યા અને સંયોગો સાથે પછી એ જોડાઈ અને શુભાશુભ ભાવે પરિણમ્યો. મુનિ છે એમ નથી કરતા. એનો અર્થ થયો કે આ બધું એના પોતાના પ્રમાદને કારણે થાય છે. જો મુનિ નથી કરતા, પોતે પોતાના આત્મામાં સ્થિરતા કરીને શુદ્ધ ભાવે રહી શકે છે, તો તું પણ રહી શકે. તું કેમ નથી રહેતો? તારો પ્રમાદ છે, તારા પુરુષાર્થની નબળાઈ છે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે. પોતે સંયોગ નિમિત્તને કર્મોદયને વશ થાય છે, એવું વશ થતા શુભાશુભ પુણ્ય પાપના અનેક પ્રકારના જે અસ્વભાવ ભાવો થાય છે, એવું થાય એટલે જે ભાવ થાય એ મોતાનો મૂળ સ્વભાવ છે એના કરતા વિપરીત અસ્વભાવ થયો, અસ્વભાવ ભાવો થાય છે, અને એને વશ અજ્ઞાનીની અનાદિની દ્રષ્ટિ છે. જુઓ, ભગવાન આત્મા ચૈતન્ય તત્વ જ્ઞાન ઉપયોગનું દળ છે. જ્ઞાન ઉપયોગનું દળ છે એટલે જ્ઞાન આનંદ સ્વરૂપી દળ છે, એ જ્ઞાનાનંદ છે. એની નિકટમાં એ ભગવાન આત્મા ચૈતન્ય તત્વ જ્ઞાન ઉપયોગરૂપ છે. એની નિકટમાં આઠ પ્રકારના કર્મરજકણોનો અનેક પ્રકારનો સંબંધ છે, અને એ સંબંધ ઉપર એની દ્રષ્ટિ હોવાથી એટલે એ જે કર્મરજકણો જે છે એટલે કર્મ બંધાયા છે, એમાં જે ફેરફારો થઈ રહ્યા છે એ બધું પરિણમન જે થઈ રહ્યું છે એ એક કર્મનું છે, અને એને કારણે જે કંઈ ઉદય આવે છે તો જે સંયોગો આવે છે એ બધા એના છે. પણ એના ઉપર આ અજ્ઞાની જીવ દ્રષ્ટિ કરે છે, એમાં રસ લે છે, એમાં રાગ અને દ્વેષ અને વિકારી ભાવો એને થાય છે, અને એ જે વિકારી ભાવોનો વેગ વહે છે, ખૂબ અનેક પ્રકારના વિકારી ભાવો થાય છે, એને વેગ કયો છે. દરેક સમયે સમયે એવા વિભાવ ભાવ વિકારી ભાવો રૂપે જ પરિણમે છે. ત્યારે એ પોતે શુદ્ધ સ્વભાવ ભાવે પરિણમતો નથી, એટલે એના વેગમાં, એમ કહેવામાં આવ્યું, એના વેગમાં એ એવા એના વેગ ભાવમાં રમતો. એ વેગનો જે ભાવ છે તે મારો છે, એટલે જે દયાદાન વ્રત તપ રાગ દ્વેષ આ પૂતગળમાં ઇષ્ટપણો અનિષ્ટપણો એ બધા ભાવો એ પોતા રૂપે માને છે, અને એમ માનવાથી એને ચૈતન્ય જ્ઞાયક ભાવ ઢંકાઈ ગયો છે. એમ માનવાથી એ પોતે ચૈતન્ય છે, જ્ઞાન સ્વરૂપ છે, એ ભાવ જ ઢંકાઈ ગયો છે. ભગવાન નાયક ભાવ સ્વરૂપ આત્માનો ચૈતન્ય ઉપયોગ તો સ્ફટિકની જેમ નિર્મળ છે, જ્ઞાન એનું નિર્મળ છે. એ ઉપયોગમાં અતિ નિકટના જે અસ્વભાવ ભાવો રાગ દ્વેષ પુણ્ય પાપ વ્રત તપ દાન ભક્તિ તથા કામ ક્રોધ આદિ તે જણાય છે. ખરેખર તો એ જ્ઞાનની પર્યાય એને જાણવા વાળી છે, અને એ જાણવા પણ રહે ત્યાં સુધી એને એને કંઈ થતું નથી. પણ એ જાણવા વાળી ન રહેતા એ પોતે એ ભાવરૂપે થઈ જાય છે કે એ હું જ છું, એમ જ્યારે એ અનુભવે છે ત્યારે એને નવા કર્મો બંધાય છે, અને ત્યારે એને અજ્ઞાન વર્તે છે. એટલે એને માટે કહે છે કે એ જાણતા એ અસ્વભાવ ભાવો જ હું છું એમ અજ્ઞાની માને છે. ગુરુદેવ કહે છે કે જેની વાત છે ભાઈ, આ વ્યવહાર રત્નત્રયના વિકલ્પ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચ મહાવ્રતનો રાગ ઇત્યાદિ જે બધા વ્યભિચારી ભાવો તે ચૈતન્યના ઉપયોગથી ભિન્ન છે, અચેતન રૂપ છે. બધા જ શુભ ને અશુભ ભાવો, બધા ભાવો એ અશુદ્ધ છે, આત્માના નથી. આત્માનો તો એકમાત્ર શુદ્ધ ભાવ હોય અને અશુદ્ધ ભાવ અનેક પ્રકારે હોય, એ શુભ રૂપે હોય કે અશુભ રૂપે હોય, એ બધા ભાવો વિકલ્પ સહિતના છે, એ પરના લક્ષ્ય થતા ભાવો છે. એટલે એ બધામાં અટકતા, એ બધામાં રોકાઈ રહેતા એ પોતાના સ્વભાવ ભાવનું મરણ કરે છે, સ્વરૂપમાં જતો નથી. એટલે એ અપેક્ષાએ એ બધા ભાવોને વ્યભિચારી ભાવો ગુરુદેવ કહી દીધા છે. એ બધા જ ભાવોને વ્યભિચારી ભાવો કહી દીધા છે. વ્યભિચારનો અર્થ એ છે કે પોતે પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એમાં જતો નથી અને પરને લક્ષે રોકાઈ રહ્યો છે. એમાં પછી ગમે તે ભાવ હોય, ગમે તેવો શુભ ભાવ હોય તો પણ એ ત્યાં રોકાઈ રહ્યો છે, એટલે એને એ અપેક્ષાએ વ્યભિચાર કર્યો. સ્વમાં ન જતા પરમાં રહેવું એને વ્યભિચાર કર્યો, એટલે એ રીતે એને વ્યભિચાર કર્યો. છતાં અનાદિ અજ્ઞાનથી અજ્ઞાની કર્મની નિકટતાથી ઉત્પન્ન થયેલા એ અસ્વભાવ ભાવોને પોતાના માની તે હું છું એમ માને છે. પોતે ચૈતન્ય સ્વભાવી છે છતાં પણ એ આમ માને છે. આગળ કહે છે અહીંયા પારા નંબર 81 ઉપર સૌથી નીચેનો પેરેગ્રાફ, છેલ્લો પેરેગ્રાફ, એમાં કહે છે કે અત્યંત તિરોભૂત ઢંકાયેલા પોતાના સ્વભાવ ભાવપણાથી જેની સમસ્ત ભેદ જ્ઞાનરૂપી જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો એ છે. કોણ? આ અજ્ઞાની, આ મિથ્યાદ્રષ્ટિ એ એવો છે. આ એકલો જ્ઞાયક 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 ભાવ જે નિર્મળ શુદ્ધ ઉપયોગમય સ્વભાવ ભાવ છે તે રાગાદી પુણ્ય પાપના પરિણામને વશ થયો થકો ઢંકાઈ ગયો છે. જ્ઞાયક ભાવ આ રાગાદી પુણ્ય પાપના પરિણામોને વશ થતો એ ઢંકાઈ ગયો છે અને તેથી એની સમસ્ત ભેદ જ્ઞાન જ્યોતિ અસ્ત થઈ છે. એટલે આ રાગાદી તે હું નહીં પણ આ ઉપયોગ છે તે હું છું એવા ભેદને પ્રકાશનારી ભેદ જ્ઞાન જ્યોતિ, રાગ આદિ હું નથી, આ પરભાવ વિભાવ ભાવ હું નથી પણ હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, અને એમ કરી અને સ્વ અને પરને જુદા પાડનારી સ્વ પર પ્રકાશક જ્ઞાન છે એનું, એમાં એ સ્વને બધા પરથી જુદું પાડે એવી એની ભેદ જ્ઞાન જ્યોતિ એ અસ્ત થઈ ગઈ છે. હું તો ચૈતન્ય સ્વરૂપ છું એવો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ જે ઉઠે એ હું નહીં, કેમ કે વિકલ્પ તો અજીવ છે, અચેતન છે, અણઉપયોગરૂપ છે, પૂતગળ છે, આ ભેદ જ્ઞાન છે. શું કહે છે? કે એ વિકલ્પ પણ હું નહીં, કે હું શુદ્ધ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું એવો વિકલ્પ પણ નહીં, અને માત્ર પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે એવું એનું સ્વરૂપ છે. અને એમ થતાં એ સ્વને અનુભવે છે અને પર એનાથી જ ભિન્ન પડી જાય છે. એટલે કોઈ વિકલ્પ પણ નહીં એવું એનું સામર્થ્ય છે, એ બધું એનું ઢંકાઈ ગયું છે. અને એમ થતાં એ બહારમાં ને બહારમાં રોકાઈ ગયો છે, એટલે દયા પાળવી વ્રત પાળવા એમ લઈને બેસી જાય, પણ એથી શું લાભ? એ તો ચાર ગતિમાં રખડવાનું છે, એથી તો ભવના ભ્રમણ થાય છે. પહેલાં એ રખડતો હતો, અત્યારે એ રખડે છે અને ભવિષ્યમાં પણ રખડનાર છે. ભગવાન ચૈતન્ય ચિંતામણી નિર્મળ જ્ઞાન જ્યોતિ અનાદિ અનંત નિત્ય ધ્રુવ સ્વભાવ ભાવરૂપ જે આત્મા, તેનાથી ભિન્ન કર્મની નિકટતાથી ઉત્પન્ન અસ્વભાવ ભાવો ઉપર તેની દ્રષ્ટિ હોવાથી એ અનાદિ પર્યાય બુદ્ધિ છે, તેથી એને રાગ અને જ્ઞાયકની ભિન્નતા કરનારી ભેદ જ્ઞાન જ્યોતિ અસ્ત થઈ છે. હવે આગળ આપણે લઈએ એ પાના ઉપર નીચે, પાના 82 ઉપર સૌથી નીચેનો પેરેગ્રાફ, પાનું 82 કોમ્પ્યુટરમાં પેજ નંબર 94માં સૌથી નીચેનો પેરેગ્રાફ, એમાં કહે છે કે આમ અસ્વભાવ ભાવથી રાગાદિથી સ્વભાવ ભાવરૂપ નાયકને ભિન્ન પાડનારી ભેદ જ્ઞાન શક્તિ જેને બિડાઈ ગઈ છે તેથી પોતે પોતાથી જ વિમોહિત છે એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વ પરનો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવ ભાવોને જ પોતાના કરતો ઉદ્ગળ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે. ભગવાન નાયક આત્મા જે નિર્મળ ઉપયોગ સ્વરૂપ પરમ પવિત્ર જીવ સ્વભાવે છે તે સ્વ ભગવાન નાયક આત્મા જે નિર્મળ ઉપયોગ સ્વરૂપ પરમ પવિત્ર જીવ સ્વભાવે છે તે સ્વ અને આ રાગ આદિ ભાવ જે મલિન અને અણઉપયોગ સ્વરૂપ છે, પેલો ઉપયોગ સ્વરૂપ છે અને આ મલિન છે અને અણઉપયોગ સ્વરૂપ છે, અપવિત્ર અજીવ સ્વભાવ ભાવે છે તે પર, એમ સ્વ પરનો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવ ભાવોને એટલે દયા દાન વ્રત ભક્તિ પુણ્ય અને પાપ ઇત્યાદિ વિકારી ભાવોને એટલે શુભ અને અશુભ બધા ભાવોને એ પોતાના છે એમ અજ્ઞાની અનુભવે છે. અજ્ઞાનીને જે પુણ્ય પાપના વિકલ્પ ઉઠે તેને વશ એ થઈ ગયો છે, તેથી તે સ્વ પરની જુદાઈ ન કરતા બંનેને એક રૂપ કરે છે. એકેન્દ્રિય અવસ્થાથી માંડીને પંચેન્દ્રિય દ્રવ્યલિંગી મુનિને જે શુભ ભાવ થાય તે સઘળા અસ્વભાવ ભાવ છે. એટલે એકેન્દ્રિયના જે ભાવ છે એનાથી માંડીને બે ઇન્દ્રિયના ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય બધાના ભાવો, અરે એટલે સુધી કે પંચેન્દ્રિય દ્રવ્યલિંગી મુનિ એને જે શુભ ભાવ થાય એ ભાવ પણ અસ્વભાવ ભાવ છે. એટલે એનો મૂળ સ્વભાવ ભાવ નથી અને તે સર્વ અસ્વભાવ ભાવને આ અજ્ઞાની જીવ પોતાના માને છે. શુભ ભાવ છે એ સાધન નથી પ્રભુ, એ શુભ ભાવ છે એ બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ નથી. આગળ આપણે લઈશું હવે વધારે આવતી વખતે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખદામ અનંત સુસંતે.